તારીખ 30/1/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 471 અને 472 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 266
એ જ્ઞાનની દિવ્યતા છે, એ જ્ઞાન સ્વભાવની અચિંતતા છે. જે પર્યાયો વિદ્યમાન નથી છતાં જ્ઞાન તેને વિદ્યમાનપણે જાણે છે. તો ચૈતન્ય મહાપ્રભુ તો વિદ્યમાન જ છે, ભૂતાર્થ જ છે, તેને જ્ઞાન વિદ્યમાન રૂપે કેમ ને જાણે? શું કેમ કે જે અવસ્થાઓ વિદ્યમાન ન હોય, ભૂતકાળની ચાલી ગયેલી અવસ્થાઓ, વ્યતીત થઈ ગયેલી અવસ્થાઓ અને ભવિષ્યની હજી ઉત્પન્ન નથી થઈ એવી અવસ્થાઓ, એવી અવિદ્યમાન અવસ્થાઓ થઈ નથી છતાં, ક્ષયની ધ્વનિ હોવા છતાં જ્ઞાન તેને વિદ્યમાનપણે જાણે છે. જાણે કે પ્રત્યક્ષ સામે હોય તેમ જાણે, એ જ્ઞાનની દિવ્યતા છે, એ જ્ઞાનની જ્ઞાન સ્વભાવની અચિંત્યતા છે, એ જ્ઞાનની મહાનતા છે. ખાસ કરીને કેવળ જ્ઞાનને ઉદ્દેશીને આ વચનો પ્રવચન સારમાં લખાયેલા છે. પ્રવચન સારમાં પ્રથમ જે જ્ઞાન અધિકાર છે, એ જ્ઞાન અધિકારમાં કેવળ જ્ઞાનનો અને પરમાનંદનો, પરમ સુખનો અત્યંત અત્યંત મહિમા કર્યો છે. છે તો અધિકાર જ્ઞાનનો, અને સમ્ય જ્ઞાન કેવું હોય, સમ્ય જ્ઞાન પોતાને કેવી રીતે જાણે, સમ્ય જ્ઞાન પર પદાર્થને કેવી રીતે વિષય કરે, સમ્ય જ્ઞાનમાં રાગ કેવી રીતે વિષય થાય, અને એ સમ્ય જ્ઞાન પૂર્ણ જ્ઞાનને અને પૂર્ણ સુખને પણ ભાવનાથી કેવી રીતે જાણે, કેમ કે ત્યાં એને એ પ્રાપ્તિ નથી, એની ભાવના છે. સાથે સાથે સમ્ય જ્ઞાનીને એનું જ્ઞાન હોવા ઉપરાંત એની ભાવના પણ છે, એવી શૈલી ત્યાં જોવામાં આવે છે આચાર્ય મહારાજની. ત્યારે એ મહિમા કરે છે, કેવો જ્ઞાનનો મહિમા કરે છે અહીંયા, કે એ જ્ઞાનની દિવ્યતા છે, એ દિવ્ય જ્ઞાન છે. કેવળ જ્ઞાન છે તે દિવ્ય જ્ઞાન છે. દેવને પ્રગટેલું, હરિહંત પરમદેવને, જિનેન્દ્ર પરમદેવને પ્રગટેલું જ્ઞાન છે. એ સર્વજ્ઞના, સર્વજ્ઞ દેવના તે જ્ઞાનને દિવ્ય જ્ઞાન કહેવામાં આવે છે. એ જ્ઞાનની દિવ્યતા છે, અને જ્ઞાન સ્વભાવ ત્યાં વ્યક્ત થયો છે, એની અચિંત્યતા છે. ચિંતમનમાં ન આવે એવું કેવળ જ્ઞાનનું સ્વરૂપ છે. કેવું કેવળ જ્ઞાનનું સ્વરૂપ છે? અચિંત્ય, ચિંતવનથી પાર છે. ચિંતવનમાં જેનો સમાવેશ ન થાય, નવ તત્વમાં મોક્ષ તત્વ છે. એ મોક્ષ તત્વમાં, મોક્ષ દશામાં કેવળ જ્ઞાનાદિ અવસ્થાઓ કેવી હોય એનું સ્વરૂપ, તે મોક્ષનું સ્વરૂપ છે. તો નવ તત્વનું જે જ્ઞાન કરે એને મોક્ષનું જ્ઞાન થવું જોઈએ. તો નવ તત્વનું જ્ઞાન તો અનેક વિદ્વાનોને હોય છે. કે છે કે ઉઘાડ જ્ઞાનમાં તો ચિંતવનમાં પણ ના આવે એવું આ કેવળ જ્ઞાનનું, દિવ્ય જ્ઞાનનું સ્વરૂપ છે. આમ ભલે કહેવાય કે લુકા લોક ને એક સમયમાં જાણે. એક વખત ચર્ચા ચાલી હતી ગુરુદેવ ની ઉપસ્થિતિમાં, છોટા ભાઈ ચુડાવાળા તો ઘણા અભ્યાસી વાંચન કરતા હતા પ્રવચન મંડપમાં, નિવૃત્તિ લઈને ઘણા વર્ષથી રહેલા, એમાં કેવો જ્ઞાનના સ્વરૂપની વાત ચાલે, એમાં કઈ ચાલુ વ્યાખ્યાને પ્રશ્ન પૂછો તો ગુરુદેવ કે એમ નહીં, પછી બે ચાર વખત પ્રશ્ન પૂછો તો આમ, તો કે એમ નહીં, તો આમ કે એમ નહીં, પછી રાત્રે ચર્ચામાં પૂછવા મળ્યા. ત્યારે એમ થયું કે પ્યોર જ્ઞાનનું જે સ્વરૂપ છે અથવા મોક્ષ તત્વનું જે સ્વરૂપ છે એ ઉઘાડ જ્ઞાનથી વિચારવા જતાં એનું સ્વરૂપ સમજવામાં આવતું નથી. આ અચિંત્યતા છે એમ કહ્યું ને. અચિંત્યપણો શું છે? કે કોઈ ચિંતીને, કોઈ બુદ્ધિને લંબાવીને, ચિંતનથી કોઈ એવી રીતે કેવળ જ્ઞાનના સ્વરૂપને સમજી શકતું નથી, અને એમ સમજી શકે તો એની અચિંત્યતા રહેતી નથી. એમ થયું તો કોને સમજાય છે? કે નીચે જેને ભૂતાર્થ આશ્રિત નવતત્વનું જ્ઞાન થાય છે, જેને 13મી ગાથામાં ભૂતાર્થ આશ્રિત નવતત્વનું જ્ઞાન તે સમ્યક દર્શન છે એમ કહ્યું. એ સમ્યક દર્શનની જ્ઞાન પ્રધાન વ્યાખ્યા છે ત્યાં, કે ભૂતાર્થ આશ્રિત નવતત્વનું જ્ઞાન તે સમ્યક દર્શન છે. એ ભૂતાર્થ એવું જે પોતાનું જ્ઞાયક સ્વરૂપ, પરમાત્મ સ્વરૂપ, એનું જ્ઞાન થતાં કેવળ જ્ઞાનનું જ્ઞાન થાય છે ત્યારે નવતત્વનું જ્ઞાન થાય છે. ત્યાં સુધી નવતત્વનું જ્ઞાન થતું નથી અથવા મોક્ષ તત્વનું જ્ઞાન થતું નથી. ચિંતવનમાં વિકલ્પમાં ન આવે પણ સમ્યક જ્ઞાનીના જ્ઞાનમાં આવે એવું આ કેવળ જ્ઞાનનું સ્વરૂપ છે એ શ્રુત જ્ઞાની એમ કહે છે. મુનિરાજ હોય, સમ્યક દ્રષ્ટિ હોય, કે એ જ્ઞાનની દિવ્યતા છે, એ જ્ઞાન સ્વભાવની અચિંત્યતા છે, કે જે પોતાના પૂર્ણ વિકાસથી સૂર્યની જેમ પ્રગટ થાય છે. એ જ્ઞાન સૂર્ય પ્રત્યે છે. જે પર્યાયો વિદ્યમાન નથી એને પણ વિદ્યમાનવત જાણે છે, વિદ્યમાનપણે જાણે છે, એટલે વિદ્યમાનવત જાણે છે. વિદ્યમાન હોય ને જેટલી સુસ્પષ્ટ જણાય તેટલી સુસ્પષ્ટપણે અનુત્પન્ન અવિદ્યમાન પર્યાયો પણ કેવળ જ્ઞાનમાં જણાઈ જાય છે. આવું જ્ઞાનનું મહાનપણું છે તો કહે છે કે અવિદ્યમાનપણે જો જાણે તો પછી જે વિદ્યમાન ચૈતન્ય મહાપ્રભુ છે, જે પોતાનું ભૂતાર્થ સ્વરૂપ છે, પોતાનું સત્યાર્થ સ્વરૂપ છે, સત્ય સ્વરૂપ છે પોતાનું, એ ભૂતાર્થ છે તેને જ્ઞાન વિદ્યમાન રૂપે કેમ ન જાણે, પોતાની હયાતીને કેમ ન જાણે? અવશ્ય જાણે, જાણે ને જાણે. જો જાણવાનો યથાર્થ પ્રયત્ન કરવામાં આવે તો જાણ્યા વિના રહે નહીં. કોઈ એમ કહે કે અમે અનેક વર્ષોથી શાસ્ત્રનો અભ્યાસ આવા ભૂતાર્થ તત્વને જાણવા માટે કરીએ છીએ, છતાં અમને તો એ જાણવા હજી મળતો નથી, તો એને એમ કહે છે કે શાસ્ત્રનો અભ્યાસ કર્યો માટે જણાય એવી શરતથી આ વાતને બંધન નથી. કહેશે ને ભાઈ, શરતથી બંધાવો તમે, તો એવી શરતથી બંધાયેલું છે આ કામ કે જે સત્શાસ્ત્રનું અધ્યયન કરે અને ભૂતાર્થ તત્વનું જ્ઞાન થાય જ. એ તો 11 અને 9 પૂર્વ સુધી અભવી કરે છે, એનો તો અત્યારે સહસ્ત્રાંશમાં શું લાખમો ભાગ પણ વિદ્યમાન નથી, એટલું વિચ્છેદ ગયું છે. પણ જે અંદરમાં જ્ઞાનનો જ્ઞાનાભ્યાસ કરે છે, જ્ઞાનની હયાતીને જે પકડે છે, જ્ઞાનમાંથી જે સ્વભાવની હયાતીને પકડે છે, આમ છે, જ્ઞાનમાં સ્વભાવની હયાતીને પકડે છે, આ ચર્ચા ચાલે છે. એને જ્ઞાન સ્વભાવ જણાય છે, જેને જ્ઞાન સ્વભાવ જણાય છે એને કેવળ જ્ઞાનનું સ્વરૂપ જણાય છે, એને મોક્ષ તત્વ જણાય છે. નવે તત્વનું જ્ઞાન થાય છે એમાં એને મોક્ષ તત્વનું જ્ઞાન થઈ જાય છે. કહે છે કે જ્ઞાનમાં સામર્થ્ય તો એટલું છે કે અનંતકાળની અવિદ્યમાન પર્યાયોને વિદ્યમાન વત જાણે, તો વિદ્યમાન સ્વભાવ છે એને ન જાણે, એ પ્રશ્ન ક્યાં રહ્યો? જ્યાં જ્ઞાન લક્ષણથી જ્ઞાન સ્વભાવને જાણે છે ત્યારે એ સ્વભાવમાં રહેલી અનંત શક્તિને પણ જાણે છે. સ્વભાવમાં રહેલી જે અનંત શક્તિ એને પણ એ જાણે છે, એમ એની અનંતતા જણાય છે. નહીતર જે લક્ષણ પ્રસિદ્ધ છે એ તો હજી વર્તમાન ક્ષોભસમ જ્ઞાનના ક્ષોભસમ ભાવમાં લક્ષણ પ્રસિદ્ધ છે, પણ એ ક્ષોભસમનો પણ વ્યવચ્છેદ કરીને, વિશેષ જ્ઞાકાર જ્ઞાનનો પણ વ્યવચ્છેદ કરીને, છેદ કરીને સામાન્ય જ્ઞાનને જ્યાં લક્ષમાં લેવામાં આવે છે ત્યાં જ્ઞાન સ્વભાવ જણાય છે. ત્યાં એક સ્વભાવમાં રહેલું જે અપરિમિત સામર્થ્ય છે એ પણ જણાય છે, એ સ્વભાવની બેહદતા જણાય છે, અસીમ સ્વભાવ જણાય છે, એમાં કેવળ જ્ઞાનનું સ્વરૂપ પણ જાણવામાં આવે છે. વિશેષતા એ છે વસ્તુમાં કે નમૂના ઉપરથી પૂરેપૂરું જણાય, જ્ઞાનના સામર્થમાં એવી વિશેષતા છે. કે એ જ્ઞાનની વાનગી ઉપરથી, આ જ્ઞાન વાનગીને ઓળખી ઓળખીને અનંત સંતો અજર અમર થયા. દીપચંદજી સાધર્મી લખે છે અનુભવ પ્રકાશ, કે આ જ્ઞાન વાનગીને ઓળખી ઓળખીને અનંત સંતો અજર અમર થઈ ગયા, નિર્વાણને પામ્યા, મોક્ષ દશાને. એ વાનગી ઓળખી એટલે ખરેખર આખું સ્વરૂપ ઓળખ્યું. ત્યાં તો એને કહે છે કે ચૈતન્ય મહાપ્રભુ તો વિદ્યમાન જ છે, ભૂતાર્થ જ છે, ભૂતાર્થ છે એટલે છતો ભાવ છે, એમ કહે છે. પ્રગટ ભાવ છે, પ્રસિદ્ધ ભાવ છે, તેને જ્ઞાન વિદ્યમાન રૂપે કેમ ન જાણે? અથવા જે છતો હોય તે અણછતો કેમ થઈ શકે? એ દીપચંદજીનું એક બીજું શાસ્ત્ર છે, એમની રચના છે, એ સ્વાત્માનુભવ મનન કરીને છે, મનનનો ગ્રંથ છે. મનનનો કોઈ ગ્રંથ હોય તો આ પહેલો વહેલો જોયો છે, કે જે મનન થયા કરે એને શબ્દારૂઢ કર્યું છે એમણે. આત્મા સંબંધીનું જે મનન, જેને સ્વરૂપ ચિંતવન કહેવામાં આવે, એમને શબ્દારૂઢ કર્યું છે એ ગ્રંથની અંદર. વિદવત્તાની દ્રષ્ટિએ જોવો તો એ ગ્રંથમાં એવું કાંઈ ન દેખાય. બરોબર, એટલે કોઈ વિદ્વાન હોય ભાષાના એને એમ લાગે કે આવી રીતે કાંઈ ગ્રંથ રચના થતી હશે એવું લાગે, પણ સ્વરૂપનું મનન એવી સુંદર શૈલીથી કર્યું છે કે સમ્ય જ્ઞાન સ્વભાવ સૂર્ય, વાક્ય વાક્ય આ પ્રયોગ કર્યો છે. એમ કે મનન તો પ્રતિ સમય પ્રતિક્ષણ એમ જ થાય ને. સમ્ય જ્ઞાન સ્વભાવ સૂર્ય, આ છતો ભાવ છે, છતા ભાવને અણછતો કેમ કરી શકાય? છતો ભાવ અણછતો કેમ થઈ શકે? સૂરજને છાબડે કેમ ઢાંકી શકાય? એના જેવી વાત છે કે સૂરજ છાબડે ઢાંકો રહી શકે નહીં. છાબડી આવે છે ને, આવડા માંસના પટ્ટાની બનાવે છે, એનાથી આમ સૂરજને ઢાંકી દે, ઢંકાઈ જાય સૂરજ, અરે એ બે છાબડી વચ્ચે જે જગ્યા રહેશે એમાંથી કિરણ બહાર આવશે, અને કિરણ બહાર આવશે એમ બતાવશે કે સૂર્ય નું અસ્તિત્વ છે, પ્રગટ છે, સૂર્ય છે, પ્રગટ છે અત્યારે એમ ગણાશે. એમ નાનાવરણ ની છાબડી થી નાનાવરણ કર્મ છે ને, જ્ઞાન ને આવરે છે એમ કહેવાય છે નિમિત્તપણે. એ જ્ઞાનાવરણ ની છાબડી થી સૂર્ય ઢાંકો, જ્ઞાન સૂર્ય ઢાંકો રહી એવો નથી. સમ્યક જ્ઞાનીઓની ભૂતાર્થ તત્વ જ્ઞાન ગોચર થાય છે, માત્ર જ્ઞાન ગોચર થાય છે નહીં, એથી આગળ વધીને વેદન ગોચર ને અનુભવ ગોચર પણ થાય છે. તેને જ્ઞાન વિદ્યમાન રૂપે કેમ ન જાણે, પ્રશ્ન કર્યો છે. અવશ્ય જાણે, એમાં ન જાણવાનો પ્રશ્ન રહેતો નથી. એ પ્રશ્ન ચાલતો તો જ્ઞાનને કેમ જાણવું, જ્ઞાનને કેમ જાણવું? જે જ્ઞાન અન્ય પદાર્થોને જાણે છે, અન્ય પદાર્થો છે એમ જણાય છે, એની હસ્તી નથી કાંઈ, એની એને અસ્તિત્વથી એને પકડવું જોઈએ કે જ્ઞાનનું જ્ઞાનમય અસ્તિત્વ, જ્ઞાન વાળું નહીં પણ જ્ઞાનમય અસ્તિત્વ છે. એ કોઈ જ્ઞાનના દળની અવસ્થા છે, અનંત જ્ઞાનનું એક દળ અંદરમાં પીડ્યું છે એની એ અવસ્થા છે. એમ એને માત્ર અવસ્થાને નહીં જાણતા, એના પરિપૂર્ણ સામર્થ્ય સહિત તત્વને જાણવું એને એ કેમ ન જણાય. અહીંયા તો વળી ગુરુદેવ એવી શૈલીથી વાત કરે છે કે એ કેમ ન જણાય. તું એમ પૂછેશ કે એ કેમ જણાય, તો અમે તમને તને એમ પૂછીએ છીએ કે એ કેમ ન જણાય. ઉલટું કે છે, જે જાણનાર છે એ જ ને જણાય. આ તો કઈ જાતની વાત છે તારી, કે છે પણ તે એને જાણવા પ્રત્યે લક્ષ દીધું નથી. પણ રોજ સ્વાધ્યાય કરીએ ને લક્ષ નથી દીધું. જો લક્ષ દીધું હોય તો ન જણાય એ પ્રશ્ન નથી, જો લક્ષ દીધું હોય તો ન જણાય એ પ્રશ્ન નથી, અને નથી જણાયું એનો અર્થ કે જે લક્ષ દેવું જોઈએ લક્ષ લીધું એ વાત સ્પષ્ટ છે. વસ્તુ સત છે ને, વિદ્યમાન છે ને, સત છે એટલે હૈયાત છે ને, મોજૂદ છે ને, પ્રગટ છે ને, અને હૈયા વિદ્યમાન હૈયાતી ધરાવે છે, પ્રગટપણે હૈયાતી ધરાવે છે. અહીંયા પ્રશ્નાર્થ કર્યો, ન હોય તે ન જણાય એમ હજી ઉપર ટપકે બેસે, પણ જ્ઞાનની દિવ્યતાને તો એ પણ સવાલ નથી. એ તો પહેલા વાત સ્થાપી, કોઈ એમ કહે કે ન હોય તે ન જાણીએ શું કરીએ, જે નથી એ કેમ જાણીએ, તો કે છે કે જ્ઞાનની દિવ્યતાને તો એ પણ સવાલ નથી. જ્ઞાન એવું દિવ્ય છે કે અવિદ્યમાન પર્યાયોને પણ જાણે છે. કેવળ જ્ઞાનમાં ત્રણ કાળ જણાય છે, ત્રણેય કાળની અવસ્થાઓ જણાય છે, એમાં વર્તમાન અવસ્થા જ વિદ્યમાન છે, બાકીની બધી ભૂત ભવિષ્યની અવસ્થાઓ અવિદ્યમાન છે. તો અહીંયા તો વિદ્યમાન છે એને જાણવાની વાત છે, વિદ્યમાન છે ને ન જણાય એ પ્રશ્ન ક્યાં રહે છે. પણ એનું વજન આ બધું છે એના ઉપર છે, હું છું એના ઉપર એનું વજન નથી. એમાં આ બધુંમાં જે કાંઈ ઉદયમાન હોય છે, જે કાંઈ પ્રસંગો, તે આ બધું છે, આ છે, આ છે, આ છે એના ઉપર એટલું જીવનું વજન છે કે એમાં હું છું એ વાત લુપ્ત થઈ જાય છે, ખોવાઈ જાય છે, પોતે જ ખોવાઈ જાય છે. એ લક્ષ ફેરવાની વાત છે એમાં. તો એ મહાપ્રભુને તું વિદ્યમાન રૂપે જાણને, આવા જે વચનો છે એમાં સ્વરૂપની ભાવનાનો ટોન ઘણો હોય છે. જે ધ્વનિ છે આમાં લોજિક બહુ નથી એટલું બધું, કેમ કે લોજિક શું કહેવું, જે વિદ્યમાન છે એને જાણવું, એમાં કાયદો શું લગાડવો, એમ કે છે. લોજિક એટલે ન્યાય, કાયદો. જે વસ્તુ હયાત હોય એ જણાય, અને પોતાની જ હયાતી રૂપે હોય એ જણાય, એમાં બીજા શું કાયદા લગાડવા, આંટી ખૂંટી શું એમાં. એ ભાવના પ્રધાન કથન છે. સ્વાધ્યાયમાં એકલો ન્યાય અને તર્ક નહીં, પણ ભાવનાની પ્રધાનતા થાય, અને પ્રધાનતા હોય એ ઈચ્છનીય છે. આવા વચનોમાં તો એ ખાસ આવે છે. કેટલો સરસ ધ્વનિ છે કે તો એ મહાપ્રભુને આત્મા આત્મા નથી કરતા, પહેલેથી એ વાત લીધી છે. કે ચૈતન્ય મહાપ્રભુ, ત્રીજી નીતિમાં એ વાત લીધી, ત્રીજીમાં ચૈતન્ય મહાપ્રભુ ભાવનાની વિષય થઈ ગયો ને, કહે છે કે એ મહાપ્રભુને તું વિદ્યમાન રૂપે જાણને, પોતાનો મહાપ્રભુ છે, પોતે જ મહાપ્રભુ છે, મહાન સર્વોત્કૃષ્ટ મહાન છે, એવાને તું એ તત્વને તું જાણને, પોતાને જાણને તું. આહા, જેની હૈયાતી નથી તેને હૈયાત જાણે, હૈયાત વત જાણે, જ્ઞાન તો જોવો કે છે. જેની હૈયાતી નથી એને હૈયાત વત જાણે. એક ટેકરી ઉપરથી જોવો તો 10-12 માઇલ સુધી દેખાય, શ્રવણ બેલુલ અને ટેકરી ઉપર જોતા 10-12-13 માઇલ સુધીના ગામડા હોય એ દેખાય. ત્યાં જ્ઞાન ત્યાં જાય છે ત્યારે આ આંખની કીકીમાં 10-12 માઇલ નું ક્ષેત્ર હમાય એવી કોઈ જગ્યા છે? આમાં તો દોડાવાની જગ્યા છે, ઈંચની જગ્યા નથી. ડાળિયાની ડાળ જેવડી કીકી છે, આ મોતીઓ કાઢે છે કે નહીં. ત્યાં પહોંચ્યા વગર ને ત્યાં ગયા વગર અને સમય લગાવ્યા વિના, એમાં પાછો એમ અહીંયા જ્ઞાન અહીંયા જાણે ત્યાં સુધીમાં એની ગતિ થાય કે કાંઈ સમય લાગે. કોઈ પણ સાધનથી જવું હોય તો
સમય લાગે.
આ આંખનું પોપચું ખુલે ત્યાં 15 માઇલનો એરિયા છે એમ માપે જ્ઞાન. આ 15 માઇલમાં આવડું મોટું ગામ લાગે છે, નાનું ગામ લાગે છે, ફલાણું આમ લાગે છે. આ તો હજી ક્ષોભ સંજ્ઞાનમાં આ પરિસ્થિતિ છે. સૂર્યચંદ્ર જાણે છે કે 1000 માઇલ છે, 1,00,000 માઇલ છે, 1,00,000 માઇલ છે. આ તારાઓ તો 1,00,000,000 માઇલ છે. જે તારાઓ રાત્રે જણાય છે એ તો 1,00,000,000 માઇલ છે, 1,00,000,000 માઇલ છે કેટલાક તારાઓ. છતાં જાણે છે કે પછી જાણવામાં વાર લાગે, 1,00,000,000 માઇલ દૂર છે એટલે એ જાણવામાં વધારે વાર લાગે, ને અહીંયા આટલું જાણવામાં ઓછી વાર લાગે, એવું છે કે. આ તો ક્ષોભસમ જ્ઞાનમાં એની શક્તિને જો જ્ઞાન દ્વારમાં શક્તિને જોવે તો શક્તિની અનંતતા ભાષા વિના રે નહીં. માત્ર જો ઉઘાડને ગૌણ કરીને શક્તિનો વિચાર કરે કે આમાં શક્તિ શું ચીજ છે, તો એ જ્ઞાન શક્તિમાં એને અનંત જ્ઞાનનું સામર્થ્ય છે, એ ભાષા વિના રે નહીં. જેવડું જેટલું સ્વભાવે સામર્થ્ય છે એવડું ને એટલું ભાવમાં ભાસે, એને ભાવ ભાષણને, એને ઓળખાણને, એને નિશ્ચય કહેવામાં આવે છે. જ્યાં એ નિશ્ચય થાય ને એ ઓળખાણ થાય ત્યાં એનો મહિમા આવ્યા વિના રહે નહીં. આજે ચૈતન્ય મહાપ્રભુ કહે છે એ કહેવા માત્ર નથી, અંદરમાં માલ એટલો ભર્યો છે એમ મહાપ્રભુ કહે છે. ગુરુદેવની તો શૈલી હતી કાંઈ નિર્મળાનંદ, જ્ઞાનાનંદ, નિત્યાનંદ, આનંદ ને આનંદ ને તો શબ્દે શબ્દ લેતા જાય. એટલો એક પ્રવચન શરૂ કરવું હોય, કોઈ પણ શાસ્ત્રનો કોઈ પણ અધિકાર ને કોઈ પણ પ્રકારની ગાથા હોય, પહેલી જ આ વાત સ્થાપે, આ આત્મા છે ને ચૈતન્ય મહાપ્રભુ, નિર્મળ આનંદ, નિત્યાનંદ, જ્ઞાનાનંદ, જ્ઞાનનો સૂર્ય છે, એ છે એમ પછી સ્થાપીને બીજું એની અપેક્ષા એ શું છે એમ એની હારે મીંડવે. આ શૈલી સ્થાપન કરવાની, પહેલા પોતાના સ્વરૂપને સ્થાપી અને પછી જે કાંઈ ચાલતો આશ્રમનો અધિકાર હોય તો એને ભૂલીને ઉત્પન્ન થતો જે મલિન ભાવનો આવિર્ભાવ એને ભાવાશ્રવ કહે છે, અને કર્મના આગમન આગમનને દ્રવ્યાશ્રવ કહે છે, પછી સ્થાપે આમ. એવી જ રીતે કોઈ પણ અધિકારમાં એ શૈલી હતી, અને તે પણ એક સમયમાં આવો છે એમ સ્થાપે, એક સેકન્ડના અસંખ્ય ભાગમાં એમ કહેતા. એટલે વર્તમાન સમયમાં આવો આત્મા છે, આવો આત્મા છે, આવો પ્રભુ છે એમ સ્થાપતા. જી એ આખા તત્વને આ રીતે અખંડ તત્વને જ્ઞાન લક્ષણ થી લક્ષમાં લેવો, અને રાગાદી અને બીજા પદાર્થો જ્ઞાનમાં આવે તો એ જ્ઞાન થી ભિન્ન છે એમ ભિન્ન પણ એનું લક્ષમાં લેવો.
બરોબર.
કેમ કે જ્ઞાનમાં રાગ અને બીજા પદાર્થો પણ જણાશે અને જ્ઞાનમાં જ્ઞાન પણ જણાશે, તો જ્ઞાનથી તેનું ભિન્નપણું છે અને તેનાથી આ જ્ઞાનનું ભિન્નપણું છે, આ સ્વભાવનું ભિન્નપણું છે એમ સ્વાધ્યાયનો ગુણ તો ભિન્ન આત્માનું જ્ઞાન કરવું તે છે. તો 274 ગાથા બંધ અધિકારમાં આચાર્ય મહારાજે સૂત્ર નાખી દીધું છે ટીકામાં. શાસ્ત્ર ભણવાનો ગુણ શું? કે ભિન્ન આત્માનું જ્ઞાન કરવું તે શાસ્ત્ર ભણવાનો ગુણ છે. ઘણું જાણે શાસ્ત્રમાંથી પણ ભિન્નપણું જે પ્રયોજનભૂત છે એને જાણે તો અનાદિનું જે એકત્વ થઈ રહ્યું છે એમાં તો કોઈ ફેર પડે નહીં, અને એમાં જો ફેર ન પડે તો શાસ્ત્ર ભણવાનો કોઈ ગુણ થતો નથી ગમે તેટલી ધારણા થાય તો પણ. રાગ થી ભિન્ન લેવો સારો પ્રશ્ન છે. આપણે ત્યાં ભેદ જ્ઞાનના ત્રણ પ્રકાર, પરથી ભિન્ન, રાગથી ભિન્ન અને એક સમયની પર્યાયથી ભિન્ન, ત્રણ વાત ચાલે છે. ભીલવાડામાં એ વિશે લીધો તો થોડો, એમાં શરૂઆત રાગ રાગથી ભિન્નતાની થાય છે. શાસ્ત્ર આધાર જોઈએ તો સમયસારની 17-18 ગાથામાં ભેદ જ્ઞાનનું પ્રકરણ, જ્યાં આત્માને જાણવું, આત્મજ્ઞાન આમ થાય, અનુભૂતિ તે હું છું એવું આત્મજ્ઞાન કેવી રીતે થાય, કે વર્તમાનમાં ચાલતા પર્યાયોમાં અનેક ભેદભાવરૂપ ભેદભાવો છે, ભેદભાવો છે એટલે જુદા પડતા ભાવો છે, અનેક ભાવો છે, વિભિન્ન પ્રકારના ભાવો છે અને ભેદભાવો કહેવાય. રાગાદી વિભાવ ભાવો, ભેદભાવો એટલે વિભાવ ભાવો.
બરોબર.
તેમાં આ અનુભૂતિ છે તે જ હું છું, આ જાણનારો છે તે જ હું છું, અનુભવનારો છે તે જ હું છું એમ પોતાને જ્ઞાન પણ અનુભવતા આત્મા અનુભવમાં આવે છે.
બરોબર.
એ શરૂઆત થાય છે રાગાદિથી ભેદ જ્ઞાન કરવાથી શરૂઆત થાય છે. એ જ વિષય આચાર્ય મહારાજે સંવર અધિકારમાં લીધો છે. સંવર અધિકારમાં મથાળું એ બાંધ્યું છે અધિકારના પ્રારંભમાં 181-82 ગાથા, ત્રણ ગાથા સાથે છે, કે સંવરનો ઉત્કૃષ્ટ ઉપાય જે ભેદ જ્ઞાન તેનું અહીંયા નિરૂપણ કરીએ છીએ. સંવરનો અધિકાર છે ને એટલે કારણ પકડ્યું. સંવરનો ઉત્કૃષ્ટ ઉપાય જે ભેદ જ્ઞાન તેનું અહીંયા નિરૂપણ કરીએ છીએ, અને ત્યાં રાગાદિથી ભિન્નતાની વાત લીધી છે. ત્યાં તો ક્ષેત્રથી પણ રાગ ભિન્ન છે એ દ્રષ્ટાંત લીધો છે. ભિન્ન પણ લીધું છે ને, એટલે જોરથી ભિન્ન કરાવ્યું છે. કેમ કે પ્રયોગ થાય છે ને, ભિન્ન પણ તો પ્રયોગથી થાય છે, અને પ્રયોગ ક્યાં થશે કે પ્રયોગના સાધનોથી પ્રયોગ પોતામાં થશે, પ્રયોગ પોતામાં થશે અને પ્રયોગના સાધનોથી થશે. તો એ સાધન શું છે? પરપદાર્થ થી ભિન્નતા કરવા જાય તો કયા પરપદાર્થ થી ભિન્નતા કરવી? અનેક પરપદાર્થ છે. કયા પરપદાર્થ થી ભિન્નતા કરવી? કોઈ એમ કહે કે મને સોપારી નથી ભાવતી માટે હું સોપારી થી ભેદ જ્ઞાન કરું, પણ શીરો ભાવે છે એનું શું? કયા પદાર્થ થી ભેદ જ્ઞાન કરું? રુચતા પદાર્થ થી કે અરુચતા પદાર્થ? રુચતા પદાર્થમાં બધાને એક પદાર્થ રુચતો નથી. વળી તે તે પદાર્થની ઉપસ્થિતિ હોય અને ન પણ હોય તો ત્યારે એને ભેદ જ્ઞાન કરવા માટે, રાહ જોવા માટે ઊભું રહેવું પડે, એ સાધન ન કહેવાય. આ તો ઉપલબ્ધ સાધન છે સદાય. સર્વ જીવને રાગાદી અવસ્થા સદાય ચાલી રહી છે સંસારી મિથ્યા દ્રષ્ટિને, અને સર્વ જીવને જ્ઞાનનો પ્રવાહ પણ સદાય ચાલી રહ્યો છે. જ્ઞાન થી રાગ જુદું છે. સુગાનીજીના જીવન પરિચયમાં જ્ઞાન અને રાગ જુદા છે એમ સાંભળીને અનુભવ કર્યો છે. આવે છે અનેક જગ્યાએ એનો સંદર્ભ મળે છે. એ ત્રણ પ્રકારમાંથી પ્રયોગનો વિષય છે રાગ થી જ્ઞાનની ભિન્નતા કરવાનો. જ્ઞાનમાં જણાય છે, જ્ઞાન તે રૂપે નથી. રાગ રૂપે કઈ જ્ઞાન નથી, મિથ્યા દ્રષ્ટિ નું તે જ્ઞેય કહો કે રાગ કહો, પછી તે જ્ઞાનમાં જે જણાય તે જ્ઞેય. જ્ઞાનમ જ્ઞેતું જ્ઞેયમ, જ્ઞાનમ જ્ઞાતું જ્ઞેયમ, જ્ઞેયની આ વ્યાખ્યા છે. જે જ્ઞાનમાં જણાય તે જ્ઞેય, અથવા જણાવા લાયક તે જ્ઞેય, જણાવા યોગ્ય તે જ્ઞેય, અને જાણે તે જ્ઞાન. રાગ જ્ઞાનમાં જણાય છે ને, જ્ઞાનમાં રાગનું પ્રતિબિંબ પડે છે. માણસ નથી કહેતા ક્રોધ થયો એમ ખબર પડી, ક્રોધ રૂપે થયું નથી અને ક્રોધ કે રાગ એનો જ્ઞાન રૂપે થયા નથી. એ જ્ઞાન છે ને એ જ્ઞેય છે. આમ જો જ્ઞાન રાગાદી થી પોતાનું ભિન્નપણું વારંવારના અંતર પ્રયોગના અભ્યાસથી કરે અને ભિન્ન પડે તો એને એ ભેદ જ્ઞાનના ફળમાં સ્વસંવેદન અને સ્વાનુભવ પ્રગટ થાય. બનારસીદાસજી આ વિષય લીધો છે શરૂઆતમાં નાટક સમય સાર લખતા, કે સ્વસંવેદન છે એ ભેદ જ્ઞાનનું ફળ છે. સ્વસંવેદન ભેદ જ્ઞાનના ફળ સ્વરૂપે પ્રગટ થાય છે. સ્વાનુભવ છે એ ક્યાંથી ઉત્પન્ન થયો? કેમ કરતા ઉત્પન્ન થયો? ભેદ જ્ઞાન જે જીવો એ ઉદ્યમથી પ્રયત્નથી પુરુષાર્થથી ભેદ જ્ઞાન કર્યું તે જીવને આશ્રય બદલવાની એ પ્રક્રિયા છે. ભેદ જ્ઞાન છે એ પરાશ્રયથી છૂટીને સ્વઆશ્રયમાં આવવાનો એક પ્રોસેસ છે. જ્યાં એમાં સફળતા મળીને સ્વઆશ્રય થયો ત્યાં એને સ્વસંવેદન પ્રગટ થઈ જાય છે. ભેદ જ્ઞાન ના ફળમાં પ્રગટ થાય છે. કહે છે કે આ મહાપ્રભુ વિદ્યમાન રૂપે છે એને જાણને, જ્ઞાન તો જેની હૈયાતી નથી તેને હૈયાત પણે જાણે, હૈયાતવત જાણે, તો પૂર્ણાનંદ નો નાથ જો કેટલો ભાવનાથી વિશે ચાલે છે, તો પૂર્ણાનંદ નો નાથ પ્રભુ વર્તમાન વિદ્યમાન જ છે. કેટલી મહિમાથી આત્માની વાત કરે છે. પૂર્ણ આનંદ જેમાં ભર્યો છે, પરિપૂર્ણ બે હદ બે સુમાર આનંદ જેમાં ભર્યો છે એનો નાથ છે. નાથ એટલે ન હોય તે લાવી દે અને હોય તેનું રક્ષણ કરે એને નાથ કહેવામાં આવે છે. નાથ કોને કહે છે? જે બરાબર ધણી હોય એને નાથ કહેવામાં આવે છે. ન હોય એને લાવી દે અને હોય એની રક્ષા કરે. કહે છે કે આ આત્મા એવો છે કે અવસ્થામાં આનંદ નથી, આનંદને ઉપજાવે છે અને પોતાના આનંદ ગુણનો પૂરેપૂરું સંરક્ષણ કરે છે. કોઈ એના ગુણ વૈભવને લઈ જઈ શકતો નથી, હરી જઈ શકતો નથી. એવો જે પૂર્ણાનંદનો નાથ છે પ્રભુ, પોતે એ વર્તમાન વિદ્યમાન જ છે, એ વર્તમાનમાં હૈયાત છે, સદાય હૈયાત છે, શાશ્વત સ્વરૂપે હોવાથી અત્યારે આ સમયે પણ એ વિદ્યમાન છે, હૈયાત છે. જેની હૈયાતી નજરે ચડે, એની એ નજરની નજરબંધી ત્યાં થયા વિના એની શ્રીમદજી લખે છે કે પછી નજરાય છે. જ્યાં અસ્તિત્વ જણાય છે ત્યાં હૈયાતી, અસ્તિત્વ કહો હૈયાતી કહો એ તો શબ્દ ફેર છે, ત્યાં પછી એ અસ્તિત્વ નજરાય છે. એવું જે અસ્તિત્વનું જાણવું થયું, નજરાવું થયું, એ સમ્યક્ત્વનું અંગ છે. એને સમ્યક દર્શન અલ્પ સમયમાં સમ્યક સન્મુખ થઈ ગયો હોવાથી એને બહુ થોડા સમયમાં એને સમ્યક દર્શન થાય છે. વિદ્યમાન છે, હયાત છે, તેને જાણને ભાઈ, એને જાણને ભાઈ, બીજું બધું જાણવું ગૌણ કરીને આને જાણને ભાઈ એમ કે છે. બહુ મીઠાશથી વાત છે. તારી નજરની આળસે વિદ્યમાન પ્રભુને દેખો રહી ગયો, એક ક્ષણ પણ તે ફુરસદ લીધી નહીં. કેટલી? એક ક્ષણ પણ તે ફુરસદ લીધી નહીં. જ્યાં તને ખબર પડી કે આ વેપાર ધંધો કરતા રડવાનું ઘણું થશે, ત્યાં તો તે બાર બાર ને ચૌદ ચૌદ કલાકની મજૂરી કરી, પણ અનંત ગુણની ખાણ ને અનંત આનંદની ખાણની કમાણી ગૂંથવા માટે એક ક્ષણ પણ એને કાઢી નહીં, એક ક્ષણ પણ ન કાઢી. એક ક્ષણમાં જણાય એવો વિષય છે. એના માટે કોઈ ઘણા વર્ષોની તપશ્ચર્યા કરે તો જણાય, એવી કોઈ શરત નથી. ઘણા શાસ્ત્રો, એક હજાર ને એક શાસ્ત્ર પૂરા કરો તમે ત્યારે તમને જણાય, એવી કોઈ શરત છે
નહીં.
સવો થઈને સન્મુખ થઈને જાણે તો એક ક્ષણમાં જણાય, અને અવરો રહે તો અનંત કાળે પણ ન જણાય. મારે તારી નજરની આળસે વિદ્યમાન પ્રભુને દેખો રહી ગયો, જેને દેખતા ભવભ્રમણનો છેદ થઈ જાય અને જેને દેખતા સિદ્ધ પદનું ટાંકું બંધાય. સિક્યોર, એનું સિદ્ધ પદ અલ્પકાળમાં સિક્યોર થઈ ગયું. એવું જે પ્રથમ દર્શનનું મહત્વ છે એને સમ્યક દર્શન કહેવામાં આવ્યું છે. એ પ્રથમ દર્શનનું મહત્વ છે. વળી એ પાછી સિક્યોરિટી એને કોઈની પાસેથી લેવી ન પડે, કે ભાઈ બીજા સિક્યોરિટી આપે ને, એ સિક્યોરિટી આપનાર સિક્યોર ન હોય તો શું કરવું? હે, વીમાની કંપની એમ કહે કે આ તમને પોલિસી લખી દીધી, સહી કરીને આપી, પેલા એનું દિવાળું નીકળે તો ગવર્મેન્ટ ભાંગે તો ગવર્મેન્ટ ની છે. આયા તો કે છે કે કોઈ બીજા પરમાત્માની પણ સિક્યોરિટી નહીં, તારો જ પરમાત્મા પોકાર કરશે અંદરથી. ગુરુદેવ ના શબ્દોમાં કહીએ તો તારા આત્માની અંદરથી ભણકાર આવશે તને કે હવે મારે ભવભ્રમણ નથી. આમ આવશે અંદર, હવે આ આત્માને ભવભ્રમણ નથી એમ એને પોતાને અંદરથી ભણકાર આવશે. વાત પૂરી થઈ ગઈ. જેમાં જ્ઞાન આનંદ આદિ ગુણોની અનંતતાનો અંત નથી. આ જો, જેમાં જ્ઞાન જેવા અનંત ગુણ છે, આનંદ આનંદ જેવા અનંત અનંત ગુણ છે, એવા ગુણોની અનંતતાનો જ્યાં અંત નથી, કોઈ ગુણો કેટલા છે એનો અંત નથી, એક એક ગુણના સામર્થ્યનો જ્યાં અંત નથી, એ વસ્તુ કેટલી મહાન. એવો સચ્ચિદાનંદ પ્રભુ વિદ્યમાન છે તેને જ્ઞાન, એવો સત નામ હયાત ચિત નામ ચૈતન્ય અને આનંદ સ્વરૂપી ભગવાન આત્મા હયાત છે, વિદ્યમાન છે, પોતે પરમેશ્વર પદે સિદ્ધ પદે
બિરાજમાન,
સદાય બિરાજમાન છે, અંદરમાં આખે આખી સિદ્ધ પદની અખંડ મૂર્તિ છે. અનંતકાળ નિગોદમાં ગયો તો પણ ખંડિત ન થાય ન થઈ એવી મૂર્તિ છે, શાશ્વત પ્રતિમા છે કે નહીં? અઢી દીપની બહાર અકૃત્રિમ ચૈત્યાલય, શાશ્વત ચૈત્યાલય અને શાશ્વત ભગવાનની પ્રતિમાઓ છે, જેના ઉપર કોઈ તીર્થંકરનું ચિહ્ન નથી. જે તીર્થંકરની પ્રતિમા પ્રતિષ્ઠા કરીને બિરાજમાન કરીએ એમાં તો ચિહ્ન લક્ષણ બાંધીએ છીએ, એ નથી, શાશ્વત છે, અનાદિ અનંતકાળ છે. જો પરમાણુઓ પણ શાશ્વત એમ કહીએ છીએ, એ જ પ્રમાણે ખંડિત થતી નથી. બીજી બધી પ્રતિમાઓ તો કાળે કરીને ખંડિત થાય, ભલે આમ બહુ ટકાઉ પથ્થર છે બીજા પથ્થરો કરતા, તો પણ 1000 2000 3000 વર્ષે પણ એના ઉપર અસર જોવામાં આવે છે. ગોગાની અંદર છે ને જૂની પ્રતિમાઓ, એમાં એના ઉપર અસર છે, ઘણી અસર છે. આ તો અખંડ, પોતે અખંડ પ્રતિમા છે, સિદ્ધ પદ સ્વરૂપે, અરિહંત પદ સ્વરૂપે નહીં પણ સિદ્ધ પદ સ્વરૂપે પરિપૂર્ણ શુદ્ધ થઈ ટોચની વસ્તુ છે, અખંડ પ્રતિમા છે. હા, એ પોતાના જ ગુણગાન છે, સિદ્ધ ભગવાન ના, એટલે
પોતાના
આપણે સ્તુતિ ગાઈએ છીએ ને, અવિનાશી અવિકાર, અવિનાશી પોતે છે, અવિકાર પોતે છે, એક શબ્દ બધા આત્માનો જ શબ્દ છે, બીજો શબ્દ નથી એમાં, એનો અર્થ નથી કર્યો કેમ કોઈ વાર આપણે. પોતે શાશ્વત છે એટલે અવિનાશી છે, અવિકાર છે એટલે ત્રણ કાળમાં એમાં વિકારની ગંધ માત્ર પણ નથી, પરમ રસનું ધામ છે, પરમ ઉત્કૃષ્ટ ચૈતન્ય રસનું ધામ છે, અથવા ઉત્કૃષ્ટ આનંદ રસનું ધામ છે. સમાધાન સર્વંગ સર્વાંગ સમાધાન સ્વરૂપ છે, જેની સમીપે જતા સમીપ જનાર અવસ્થા સમાધિ સ્વરૂપે રહી જાય છે, થઈ જાય છે, અને ક્યાંય કોઈ પડખે અસમાધાન રહેતું નથી. બહારમાં કેવળીની સમીપે જાય તો અસમાધાન ન રહે, ગમે એ પ્રશ્ન એને ઉગ્યો હોય નહીં. આ મુનિરાજ ને આચાર્યો હોય છે સભામાં, ધર્મસભામાં, અવસરણમાં, તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ પ્રશ્ન ઉઠો હોય તત્વનો, ભગવાનની ધ્વનિમાં એનો ઉત્તર આવી જાય. જેવો અહીંયા પ્રશ્ન ઉઠે એવો ઉત્તર આવે, ચારે પડખેથી આવે પાછો, એમ નહીં જેવો તેવો નહીં પણ ચારે પડખેથી, ને જાણે કોઈ અમૃત રેડ્યું હોય એમ તૃપ્તિ થાય અંદરમાં. એ બહારમાં જેમ કેવળીની સમીપે જતા સમાધાન થાય છે, અંદરમાં આ કેવળીની સમીપે જતા સમાધાન થાય છે. આ પોતે કેવળી છે, સર્વાંગ સમાધાન અને સહજ અભિરામ છે. અભિરામ એટલે શાંતિનું ધામ છે, આરામ મળે એવું શાંતિનું ધામ છે. પોતે શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે, દ્રવ્ય કર્મ ભાવ કર્મ નવકર્મ રહિત, સર્વ પ્રકારના પરતત્વોથી રહિત એવું શુદ્ધ છે. બુદ્ધ છે એટલે અનંત જ્ઞાન સ્વરૂપ છે, અવિરુદ્ધ છે એટલે અંદરમાં કોઈ વિરોધ નથી, અસ્થિ અસ્થિ આદિ વિરુદ્ધ ધર્મો હોવા છતાં પણ અંદરમાં કોઈ વિરુદ્ધ નથી, વિરોધ નથી, અવિરુદ્ધ છે, અનાદિ અનંત છે, અવિનાશી છે, એમાં અનાદિ અનંત આવી ગયું. જગત શિરોમણી છે, જગતના લોકાગ્રે બિરાજમાન છે મુકુટમણીની જેમ, એવો આત્મા પણ જગતનો શિરોમણી છે, સિદ્ધ છે, સિદ્ધ પદ સદાય સિદ્ધ સમાન, સદા પદ મેરો અને સદાય જયવંત છે, એનો ક્યારેય નાશ થતો નથી. સમયસાર નાટકમાં બનારસી દાસની આ રચના છે, ચાર નંબરનો પદ છે. શરૂઆતમાં ભગવાનની સ્તુતિ કરી છે, અરિહંત પરમાત્માની કરી છે, ગુરુની સ્તુતિ કરી છે, જીવાણીની સ્તુતિ કરી છે, સાથે સાથે આ સિદ્ધ પદની પણ સ્તુતિ કરી છે. ચારસો ને 71મો ગુણ છે એ આત્મભાવનાની પ્રધાનતા વાળો ગુણ છે, અને તે આત્માને જાણવાની એની અંદર ગુરુ આજ્ઞા છે કે તું આત્માને જાણ. એ કર્તવ્ય છે અમારા સર્વકથનનો, એ તાત્પર્ય છે, સર્વકથનનો એ સાર છે. આ જ કહેવા અમે માગીએ છીએ. ચારસો ને 71 છે, 472 472 બોલ છે. સમયસાર શાસ્ત્રની 72 ગાથાનો પ્રવચનો પરથી છે. 72 ગાથાના પ્રવચનો પૂજ્ય ગુરુદેવ ભાવનગર પધારતા ત્યારે અવારનવાર આ ગાથા ઉપર પ્રવચન થતા. દાસભાઈ પૂછતા ને દાસભાઈ માગણી કરતા 72 ગાથા સંભળાવો. આપણી ટેપમાં પણ અહીંયા મોતેર ગાથામાં આશ્રવો છે એ કેમ નિવર્તે, કેમ આશ્રવથી જીવ નિવર્તન કરે, પાછો વળે, એની શું રીત ને શું વિધિ છે, એવો પ્રશ્ન પૂછવામાં આવતા એના ઉત્તર રૂપે એ ગાથા કહેવામાં આવી છે. એ પ્રવચનમાંથી આ બોલ છે. 472 473 474 475
બરોબર,
ચાર બોલ 72 ગાથાના પ્રવચનમાંથી ચૂંટેલા છે. શું કહે છે કે શુભ ભાવ કે જેને દુનિયા અત્યારે ધર્મ માને છે, અથવા ધર્મનું કારણ માને છે, એ આશ્રવ શું છે? શુભ ભાવ આશ્રવ છે. આશ્રવના બે ભેદ, આ તો જૈન આગમમાં પ્રસિદ્ધ સ્થાપિત તત્વો છે.
બરોબર,
આશ્રવ નવ તત્વ જે સ્થાપિત છે એ આશ્રવ બે ભેદે સ્થપાયેલા છે, શુભાશ્રવ ને અશુભાશ્રવ. તો જે ભાવ આશ્રવ સ્વરૂપે હોય તે જ ભાવ ધર્મનું કારણ થાય, એ વાત તદ્દન વિરુદ્ધ છે. એ ધર્મ તો છે જ નહીં, પણ ધર્મનું કારણ તો ખરું કે નહીં, કે અહીંયા વિપરીતતા છે, ભૂલ અહીંયા થઈ છે. ચોખ્ખું અણઅભ્યાસી હોય એ તો તેને થાપે છે કે એને ધર્મ જ થાપે છે, શુભ ભાવને શુભ ક્રિયા કરે એને ધર્મ થાપે છે, પણ થોડાક અભ્યાસી હોય આગમના એને ધર્મ ન સ્થાપે. વિતરાગ ભાવ ધર્મ છે એ જાણતા હોય, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણીને ધર્મ કયો છે શાસ્ત્રમાં એ જાણતા હોય, એ શુભ ભાવને ધર્મ ન સ્થાપે, દેખીતી રીતે સિદ્ધિ રીતે, પણ ધર્મનું કારણ સ્થાપીને આડકતરી રીતે ભૂલ ખાઈ જાય. આ એક બહુ સ્પષ્ટ થાય છે વિષય, આ ગાથામાંથી આ વિષય વધારે સ્પષ્ટ થાય છે. ગુરુદેવ કહેતા કે દુનિયામાં શું ચાલી રહ્યું છે એ બધી ખબર છે, સંપ્રદાયોમાં શું, દુનિયા એટલે ધર્મની દુનિયા, જે લોકો જેને ધર્મ 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 કહીને ધર્મની દુનિયા છે ને, અનેક સંપ્રદાયો જેની અંદર છે, એવા ધાર્મિક દુનિયામાં શું ચાલી રહ્યું છે એ બધી ખબર છે એમ કહેતા. એ શું ખબર છે કે કાં તો એ દુનિયા અત્યારે શુભ ભાવને ધર્મ માને છે, અને ક્યાં એને ધર્મનું
કારણ માને,
કારણ ઠરાવે છે. એ આશ્રવો શું છે કે આકુલતાને ઉપજાવનારા છે, જે આકુલતાને ઉપજાવે તે ધર્મને પણ ઉપજાવે, કારણ થઈને એ વાત દેખીતી રીતે ન્યાય સંગત નથી, ન્યાય વિરુદ્ધ છે. જો કે તત્વથી એ વિરુદ્ધ તત્વ છે. આત્મતત્વ જે છે અને આત્માને અનુસરનારું, સ્વરૂપને અનુસરનારું જે સંવર નિર્જરા અને મોક્ષ તત્વ છે નવતત્વમાં, એમાં આશ્રવ અને બંધ તત્વ છે, એનાથી વિરુદ્ધ તત્વો છે. સાત તત્વમાં બે તો દ્રવ્ય છે, જીવ અને અજીવ, અને બાકીના પાંચમાં બહુમતી શુદ્ધતાની છે. ત્રણ સંવર નિદ્રા ને મોક્ષ, અને અલ્પમતી આશ્રમ અને બંધ છે, એનાથી વિરુદ્ધ તત્વોની છે. નવ તત્વોની સભામાં કનો વિજય થાય? આશ્રવ સંવર નિદ્રા ને મોક્ષ નો. અને આ બે તત્વોને વહેંચો તો એ તો જીવ તત્વ તો જશે આ સંવર નિદ્રા ને મોક્ષમાં, તો ચાર ને ત્રણ થશે, કાં તો બે ને ત્રણ રહેશે ને કાં ચાર ને ત્રણ થશે. એટલે જે બંધ તત્વ છે અને આશ્રવ તત્વ છે એ વિરુદ્ધ છે, એ વિરુદ્ધ છે અને સાધન કહેવું, વિરુદ્ધ છે અને કારણ કહેવું, એ ત્યાં મોટી ભૂલ થઈ ગઈ છે. જે કાંઈ ભૂલ થઈ ગઈ છે આ ક્ષેત્રની અંદર, સમજણની ભૂલ થઈ છે, અજ્ઞાને કરીને જે ભૂલ થઈ છે, મિથ્યાત્વના કારણે જે ભૂલ થઈ છે, એ આને નહીં છે. જ્યાં એને સાધન તરીકે અને કારણ તરીકે અંગીકાર કર્યો, સ્વીકાર કર્યો, ત્યાં પહેલું ગુણસ્થાન મિથ્યાત્મનું, ગ્રહિત મિથ્યાત્મનું ગુણસ્થાન ઉભું થાય. કેવું?
ગ્રહિત મિથ્યાત્વ
ગ્રહિત થઈ જશે, અગ્રહિત પણ રહેશે. અગ્રહિત તો અનાદિનું છે. સ્વભાવથી ધર્મ થાય, ધર્મનું કારણ થાય એમ માનવા જતા એને તત્વ દ્રષ્ટિ રહેતી નથી. નવ તત્વમાં જે ભિન્ન ભિન્ન તત્વની દ્રષ્ટિ છે એમાં રહેતી
નથી.
ગુરુદેવે જો કોઈ વિશેષ સ્પષ્ટીકરણ કર્યું હોય તો આ વિષયમાં કર્યું છે. એ આશ્રવો શું છે કે આકુલતાને ઉપજાવનારા છે, શુભ અને અશુભ ભાવ આકુલતાના ઉપજાવનારા છે, શુભ અને અશુભ. નવ તત્વોમાં પુણ્ય અને પાપના ખાતામાં જાય છે, અને પુણ્ય પાપનો અધિકાર સમયસારમાં ચાલ્યો છે. ત્યાં પણ કુનકુન આચાર્ય દેવે એમ કહ્યું કે કુશીલને તો જગત કુશીલ જાણે છે, પણ પુણ્ય કે જેને સુશીલ કહેવામાં આવે છે એને સુશીલ કેમ કહીએ? કે જે સંસારમાં દાખલ કરે, જેનાથી કર્મ બંધન થાય, સોનાની બેડી પણ બંધાય, એને અમે સુશીલ શું કહીએ? એને અમે સુશીલ કહેતા
પાપ જ છે,
એ પુણ્ય નથી પણ પાપ છે. પતિત કરે છે માટે પાપ છે, એ બોલતો હમણાં આપણે ચાલી ગયો. સ્વરૂપથી ચિત કરે છે, પાડે છે, તેથી એને પાપ કહેવામાં આવે છે. આકુલતાને ઉપજાવનારા છે, વળી વર્તમાનમાં તારા વિદ્યમાન વેદનને પકડતો એમ કહે છે. કેમ કે દુઃખ અને સુખ એ તો વેદવાની ચીજ છે. દુઃખ છે તે આકુલતા લક્ષણ દુઃખ છે, દુઃખનું એ સ્વરૂપ છે, અને સુખનું સ્વરૂપ અનાકુળતા લક્ષણ સુખ છે. તો વર્તમાન તારા શુભાશુભ ભાવને વેદનની મુખ્યતાથી તપાસ, તો એમાં તને આકુળતાનો ભાવ વેદન ગોચર, અનુભવ ગોચર થશે. જો તને કોઈ એક શુભ ભાવમાં આકુળતા ન લાગી તો તારું જ્ઞાન જૂઠું છે, તારા જ્ઞાનમાં કઈક ભૂલ પડી
છે.
એ જ્ઞાનનો વિપર્યાસ છે, જાણવાનો વિપર્યાસ છે, અથવા અજ્ઞાનની પરિભાષા જે છે કે કે વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ સ્વાદમાં ન આવવું, એને અજ્ઞાન કહે છે. સમયસારમાં એવી પરિભાષા કરે છે, અજ્ઞાનની એવી વ્યાખ્યા કરે છે. કર્તા કર્મ અધિકારમાં જે વિષય ચાલ્યો છે, 130 ગાથા આસપાસ છે એ વિષય. એટલે કે વસ્તુ સ્વરૂપ ની અન્યથા ઉપલબ્ધિ રૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો, સ્વાદમાં આવતો તે અજ્ઞાન નો ઉદય છે. જીવને અજ્ઞાનનો ઉદય જ્ઞાનમાં સ્વાદરૂપ કઈ રીતે થાય છે, બહુ સરસ પરિભાષા છે. અહીંયા તો પાંચે વાતે લીધી છે, મિથ્યાત્વ, અજ્ઞાન, મિથ્યાત્વ, અસંયમ, કષાય, અજ્ઞાન, મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગ. અજ્ઞાન, મિથ્યાત્વ અને અસંયમ કેમ લીધા? કે સામે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર લેવા છે. તો સમ્યક દર્શન ની સામે મિથ્યાત્વ, સમ્યક જ્ઞાન ની સામે અજ્ઞાન, અને સમ્યક ચારિત્ર ની સામે અસંયમ, અને એ સિવાય કષાય અને યોગ, એટલે પ્રમાદ ને યોગ, એ બધાને અહીંયા જ્ઞાનમાં સ્વાદરૂપ કઈ રીતે થાય છે એ જ્ઞાનની પ્રધાનતાથી પાંચેની પરિભાષા કરી છે. એમાં જ્ઞાનની પરિભાષા, અજ્ઞાનની પરિભાષા આ રીતે કરી છે કે તત્વના અજ્ઞાન રૂપે, એટલે કે વસ્તુ સ્વરૂપની અન્યથા ઉપલબ્ધિ રૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો, સ્વાદમાં આવતો અજ્ઞાનનો ઉદય છે. આને અમે અજ્ઞાન કહીએ છીએ. એકના બદલે બીજો સ્વાદ આવે, જે સ્વભાવ આકુલતાનો સ્વાદ લઈને ઊભો થાય છે, એમાં તને ઠીક લાગે છે, શાંતિ લાગે છે, સાતા લાગે છે, આ તારું અજ્ઞાન છે એમ કે છે. એ બહુ વિચારવા જેવો વિષય છે.